नमस्कार, आकाशवाणी समाचार निकिता शाह વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પૂર્ણિયા જિલ્લાથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 40,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો ઉદઘાટન શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું ઉદઘાટન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025 મંજૂરી આપી. સર્વોચ્ચ અદાલત વકફ સુધારા અધિનિયમ 2025 માન્યતાને પડકારતી અરજી ઉપર આજે પોતાનો ચુકાદો આપશે. મહિલા એશિયા કપ 2025 ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો અને એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પૂર્ણિયા જિલ્લાથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 40,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આજે બપોરે પૂર્ણિયાના ગુલાબબાગમાં શીશાબારી ખાતે એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. સાંભળીએ એક અહેવાલ.
પ્રધાનમંત્રી નવનિર્મિત પૂર્ણિયા એરપોર્ટનું ઉદઘાટન કરશે અને એરપોર્ટથી ઉડાન સેવા શરૂ કરશે. શ્રી મોદી બિહારમાં રાષ્ટ્રીય મખાના બોર્ડનું પણ ઉદઘાટન કરશે, જેમાંથી બિહાર અને દેશભરના મખાના ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રી ભાગલપુરના પીરપૈંટી ખાતે 2400 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી 2680 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કોસી મેચી આંતરરાજ્ય નદી લિંક પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી 2170 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિક્રમશિલા અને કટારિયા સ્ટેશન વચ્ચે રેલવે લાઇનનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 35,000 ગ્રામીણ લાભાર્થીઓના ગૃહપ્રવેશ સમારોહમાં પણ ભાગ લેશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં વિજય દુર્ગ ખાતે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલયમાં સંયુક્ત કમાન્ડર સંમેલનનું ઉદઘાટન કરશે. આ સંમેલન 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. આ સંમેલનમાં વિશ્વની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્યના આધુનિકીકરણ, સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓ વચ્ચે સંકલન અને અન્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025 મંજૂરી આપી છે, જે અંતર્ગત સશસ્ત્ર દળોના મહેસૂલ ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને સક્ષમ બનાવી શકાય, નવીનતાને પ્રોત્સાહન આપી શકાય અને સરળ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકતાને ટેકો આપી શકાય. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સુધારેલ દસ્તાવેજ યુદ્ધના આધુનિક યુગમાં સશસ્ત્ર દળોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરશે અને ત્રણેય દળો વચ્ચે એકતાને પ્રોત્સાહન આપશે. ઝડપી નિર્ણયો લઈ ઉચ્ચતમ સ્તરની લશ્કરી તૈયારી જાળવવામાં પણ મદદ કરશે. મંત્રાલયે જણાવ્યું કે નવી માર્ગદર્શિકામાં વ્યવસાય કરવાની સરળતાને વધુ મજબૂત બનાવવા આવી છે. તેનો ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ સંરક્ષણ સેવાઓ અને અન્ય સંગઠનોના માલ અને સેવાઓની ખરીદી આ માર્ગદર્શિકા દ્વારા નિયંત્રિત થાય છે, જે છેલ્લે 2009 જાહેર કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત વકફ સુધારા અધિનિયમ 2025 માન્યતાને પડકારતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે. મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસીની બેન્ચે 22 મેના રોજ આ સંદર્ભમાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ અનુસાર અદાલત આજે આ મામલે પોતાનો આદેશ જાહેર કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થતંત્ર બનશે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંગઠનના પરિષદમાં આ વાત કહી હતી. ફુગાવા નિયંત્રણ પર ભાર મૂકતા શ્રી ગોયલે કહ્યું કે જ્યારે 2014 સરકાર સત્તા પર આવી ત્યારે સરકારની પ્રાથમિકતા ખર્ચ નિયંત્રણ પર હતી. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કને ભારતના નાણાકીય અને નાણાકીય નીતિ પર સતત દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી ગોયલે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગને ટેકો આપવાના સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે આગામી પેઢીના જીએસટી સુધારાઓથી લોકોને ફાયદો થશે અને કરવેરા પ્રણાલી સરળ બની છે. શ્રી ગોયલે કહ્યું કે 2017 જીએસટી લાગુ કરવો એ સ્વતંત્રતા પછીનો સૌથી મોટો ફેરફાર હતો. જીએસટીથી સિસ્ટમને ભ્રષ્ટાચાર, વચેટિયાઓ અને કાગળકામથી મુક્ત બનાવવામાં મદદ મળી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર_ABAD ને ફોલો કરશો. આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી સુધીમાં આગામી પેઢીના જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી. 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલે દરોના તર્કસંગતકરણને મંજૂરી આપી. આ સુધારાઓએ ઘણા ક્ષેત્રોમાં કરદર ઘટાડી નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે. આજે આપણે આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી જેવા તબીબી ઉપકરણો અને દવાઓ માટે કરવામાં આવેલા સુધારાઓ પર નજર નાખીશું.
કાઉન્સિલે આગામી પેઢીના જીએસટી સુધારાઓની શ્રેણીની જાહેરાત કરી, જેનાથી આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં નોંધપાત્ર કર ઘટાડા દ્વારા સામાન્ય માણસને મોટી રાહત મળી છે. કાઉન્સિલે આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી સંબંધિત વિવિધ દવાઓ પરના કર દરને 12%-5% કર્યો છે. વધુમાં તબીબી ગ્રેડ ઓક્સિજન પરના કર દરને 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તબીબી ઉપકરણો પરના નવા દરો દવા અને તબીબી ઉપકરણ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, જેનાથી આરોગ્ય સંભાળ વધુ સુલભ બનશે. આકાશવાણી સમાચાર, કરણ મકવાણા.
દૂરદર્શન આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વર્ષ 1959માં આજના દિવસે દૂરદર્શનની સ્થાપના થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ દિવસે પ્રથમ પ્રસારણનું ઉદ્ઘાટન કર્યું હતું. 1975 સુધી દૂરદર્શન આકાશવાણીનો ભાગ હતું. પાછળથી 1 એપ્રિલ 1976 રોજ તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક અલગ વિભાગ તરીકે ઉભરી આવ્યું. આજે દૂરદર્શન ભારતની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે, જેમાં સ્ટુડિયો અને ટ્રાન્સમીટરનું વિશાળ નેટવર્ક છે. મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો છે. ગઈકાલે હાંગઝોઉમાં ચીન સામે રમાયેલી ફાઇનલમાં ભારતે નવનીત કૌરના પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર ગોલથી શાનદાર શરૂઆત કરી હતી. જોકે ચીને 21મી મિનિટમાં ગોલ કરી બરાબર કરી હતી. હાફ ટાઈમ સુધી બંને ટીમો 1-1 બરાબરી પર હતી. ત્યારબાદ ચીને અંતિમ ક્વાર્ટરમાં 2 ઝડપી ગોલ કરી મેચ 4-1 જીતી લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને ટીમ ભાવના ઉત્કૃષ્ટ હતી. તેમણે કહ્યું કે ભારતીય મહિલા હોકી ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતે એશિયા કપ ગ્રુપ એ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. ગઈકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવી ભારત સુપર ફોરમાં સ્થાન સુનિશ્ચિત કરવાની નજીક પહોંચી ગયું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19 ઓવરમાં 3 બોલમાં માત્ર 126 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 3, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાએ 2-2 તથા હાર્દિક પંડ્યા અને વરૂણ ચક્રવર્તીએ 1-1 વિકેટો ઝડપી હતી. ભારતીય ટીમે બેટિંગ કરતા ઓપનર અભિષેક શર્માના માત્ર 13 બોલમાં 31 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના 47 રનની મદદથી જીત મેળવી હતી. મેચ બાદ કપ્તાન સૂર્યકુમાર યાદવે પહેલગાંવ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી આ જીત ભારતના સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય ટીમ પીડિતોના પરિવારની સાથે ઉભી છે અને સૈન્યના જવાનોની સાથે છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા.
આજના અખબારોમાં નોર્થ ઇસ્ટમાં ધરતીકંપ, ગેરકાયદે વસાહતીઓના વિરોધમાં લંડનમાં 1 લાખ લોકો રસ્તા પર ઉતર્યા, હું શિવભક્ત, તમામ ઝેર ગળી ગયું છું, તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન સાથે તમામ અખબારોએ પહેલા પેજ પર સમાચાર પ્રકાશિત કર્યા છે. સંદેશે લખ્યું છે કે આસામ સહિતના નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લંડનમાં ભરેલો અગ્નિ, સંસ્કૃતિ બચાવવા લાખો લોકો રસ્તા પર ઉતર્યા, આ હેડલાઇનના શબ્દો છે નવ ગુજરાત સમયના. ક્રિકેટમાં ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનનો કચ્ચર ગણ, આ હેડલાઇન ફૂલછાપ દૈનિકે બનાવી છે. લોકસત્તા જનસત્તાની હેડલાઇન છે, નેપાળ બાદ હવે લંડનમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે તે સમાચાર તમામ અખબારોએ પહેલા પેજ પર પ્રકાશિત કરીને ભારતના વિજયને વધાવ્યો છે.
અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પૂર્ણ જિલ્લાથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 40,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું ઉદઘાટન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી. મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો અને એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.